એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજે આપણે રાજકારણના જે મૂળભૂત વિચારો છે ને એની દુનિયામાં થોડા ઊંડા ઉતરીશું.
હા, કારણ કે આપણી આસપાસ જુઓ તો સતત રાજકીય ચર્ચાઓ ચાલતી જ રહે છે. સરકાર શું કરે છે, કયો કાયદો સારો, કોને કેટલી સત્તા, વગેરે વગેરે.
બરાબર, પણ આ બધાની પાછળ કેટલાક પાયાના સવાલો છે, ખરું ને?
બિલકુલ. સવાલો જેવા કે આપણે આ સરકારની વાત માનવી જ શા માટે, સમાજમાં વસ્તુઓ, તકો, આ બધું કેવી રીતે વહેંચાવું જોઈએ જેને આપણે ન્યાયી કહી શકીએ,
અને પેલી આઝાદીની વાત, એનો ખરો મતલબ શું, અને લોકશાહી જેવી સિસ્ટમ જ કેમ. આ એવા સવાલો છે જે સદીઓથી ચાલે આવે છે.
ચોક્કસ. અને આ જ સવાલોના જવાબ શોધવાનો પ્રયાસ એટલે રાજકીય તત્વજ્ઞાન. આજે આપણે આ જ વિષયના એક મહત્વના વિચારક ડેવિડ મિલર, એમના વિચારો સમજવાનો પ્રયત્ન કરીશું.
હા, આપણી પાસે એમના બે પુસ્તકોના સારાંશ છે. એક એમનું મોટું પુસ્તક છે પોલિટિકલ ફિલોસોફી, અને બીજું જરા ટૂંકરા પોલિટિકલ ફિલોસોફી અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન. નવા લોકો માટે સારું.
અને આપણો હેતુ એ જ છે કે આ જરા અઘરા લાગતા વિચારોને સહેલી ભાષામાં સમજીએ અને જોઈએ કે આપણા રોજબરોજના જીવનમાં, આપણા સમાજમાં, ખાસ કરીને ભારત જેવા દેશમાં જે રાજકારણ ચાલે છે એને સમજવામાં આ વિચારો કઈ રીતે કામ લાગે.
સાચી વાત છે, કારણ કે આજકાલ એટલી બધી માહિતી છે, એટલા બધા મંતવ્યો છે, એવામાં સ્પષ્ટ રીતે વિચારવું બહુ જરૂરી બની ગયું છે.
બરાબર. તો શરૂઆત કરીએ લેખકથી. કોણ છે ડેવિડ મિલર? એમના વિચારોમાં શું એવું ખાસ છે?
હા, જણાવો ને.
જુઓ, ડેવિડ મિલર ઓક્સફર્ડ યુનિવર્સિટીના જાણીતા પ્રોફેસર છે, રાજકીય સિદ્ધાંતકાર. આજના સમયના અગ્રણી વિચારકોમાં એમની ગણતરી થાય.
અને મુખ્યત્વે કયા વિષયો પર લખે છે?
એમના મુખ્ય વિષયો છે સામાજિક ન્યાય, લોકશાહી, રાષ્ટ્રવાદ, નાગરિકતા, રાજકીય જવાબદારી, આવા બધા.
અચ્છા, પણ બીજા ઘણા લોકો આ વિષયો પર લખે છે, મિલરની વાત કઈ રીતે અલગ પડે છે?
એમની ખાસિયત એ છે, જુઓ, કે તેઓ માત્ર હવામાં વાતો નથી કરતા. એ ફિલોસોફીના જે ગહન સિદ્ધાંતો છે ને, એને પ્રેક્ટિકલ દુનિયાની સમસ્યાઓ સાથે જોડે છે.
એટલે કે દાખલા તરીકે?
દાખલા તરીકે, ટેક્સ કેટલો હોવો જોઈએ, શરણાર્થીઓનું શું કરવું, બોલવાની આઝાદી ક્યાં સુધી, આવા મુદ્દાઓ. એ જટિલ વિચારોને સહેલી રીતે સમજાવે છે, પણ એનું ઊંડાણ જાળવી રાખીને.
એટલે ફિલોસોફીને ખાલી યુનિવર્સિટી પૂરતી સીમિત ન રાખતા, સામાન્ય માણસ સુધી લાવવાની કોશિશ કરે છે.
બરાબર. અને તેઓ તર્ક અને વાજબીપણા પર બહુ ભાર મૂકે છે. એમનો પ્રયાસ એ છે કે આપણને વિચારવા માટેના સાધનો મળે, જેથી આપણે કોઈપણ રાજકીય મુદ્દા પર ખાલી લાગણીથી નહીં, પણ વિચારીને તર્કથી આપણો મત બનાવી શકીએ.
સરસ. તો એમના પુસ્તકોનો મુખ્ય સંદેશ શું ગણાય, ટૂંકમાં કેવું હોય તો?
મુખ્ય વાત એ છે કે રાજકીય તત્વજ્ઞાન કોઈ અઘરો વિષય નથી જે ફક્ત પંડિતો માટે હોય, એ આપણા બધા માટે જરૂરી છે.
કેમ જરૂરી છે?
કારણ કે જ્યારે પણ આપણે સમાજ, સરકાર, કાયદા વિશે વિચારીએ છીએ ત્યારે ખબર ન હોય એમ પણ આપણે રાજકીય તત્વજ્ઞાનનો ઉપયોગ કરતા જ હોઈએ છીએ. મિલર આપણને આ વધુ સારી રીતે સમજી વિચારીને કરતા શીખવે છે.
એટલે જાણે આપણને એક નવી દ્રષ્ટિ મળે છે, રાજકારણને સમજવા માટેના ચશ્મા મળે છે, એમ કહી શકાય.
હા, ચોક્કસ એમ કહી શકાય. તેઓ સમજાવે છે કે સરકારની સત્તા કેમ જરૂરી છે, ન્યાય અને સમાનતા એટલે શું, આઝાદીનું શું મહત્વ, લોકશાહી કેવી રીતે ચાલવી જોઈએ, આ બધું.
અને આ સમજણથી શું ફાયદો?
ફાયદો એ કે આપણે પૂર્વગ્રહો કે પોતાના સ્વાર્થથી ઉપર ઉઠીને વિચારી શકીએ, વધુ સારા નિર્ણયો લઈ શકીએ, પછી ભલે એ વોટ આપવાનો નિર્ણય હોય કે કોઈ સામાજિક મુદ્દા પર પોતાનો મત બનાવવાનો હોય.
અને એમના બે પુસ્તકોનો એપ્રોચ થોડો જુદો છે, ખરું ને?
હા, પહેલું જે મોટું પુસ્તક છે પોલિટિકલ ફિલોસોફી, એમાં દરેક મુદ્દાની બહુ ઊંડાણથી ચર્ચા છે, મૂળભૂત સવાલોથી લઈને આજના જટિલ વૈશ્વિક પ્રશ્નો સુધી.
અને પેલું નાનું વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન,
એ નવા વાચકો માટે છે. એ કોઈ ઇતિહાસની જેમ નથી જતું, પણ સીધા મુખ્ય સવાલો પર આવે છે. રાજ્ય શા માટે, શાસન કેવું હોવું જોઈએ, એની મર્યાદા શું, સિદ્ધાંતો કયા, આધુનિક પડકારો કયા, જાણે કોઈ પ્રોબ્લેમ સોલ્વિંગ એપ્રોચ હોય એમ.
બહુ રસપ્રદ. તો ચાલો હવે આ મુખ્ય સવાલોમાંથી કેટલાક પર વાત કરીએ. પહેલો અને સૌથી બેઝિક સવાલ, આપણે સરકારનું કયું શા માટે માનવું જોઈએ? કોઈ આપણને ઓર્ડર આપે કે આમ કરો ને તેમ ના કરો, એ શા માટે માની લેવું?
હા, આ ખરેખર પાયાનો સવાલ છે. જે લોકો માને છે કે કોઈ સત્તા હોવી જ ન જોઈએ એમને અરાજકતાવાદી કહેવાય. એમનો પડકાર છે કે સરકારની જરૂરત શું છે.
તો એનો જવાબ શું?
જવાબ આપવા માટે ઘણા વિચારકો એક થોટ એક્સપેરિમેન્ટ એટલે કે વિચાર પ્રયોગ કરે છે. કલ્પના કરો કે કોઈ સરકાર જ નથી, કોઈ કાયદો નથી. આવી સ્થિતિને પ્રકૃતિની સ્થિતિ, સ્ટેટ ઓફ નેચર કહે છે.
અને કેવી હોય આ પ્રકૃતિની સ્થિતિ?
હવે એમાં મતભેદ છે. થોમસ હોબ્સ નામના એક જૂના અંગ્રેજ ફિલોસોફર હતા. એમનું માનવું હતું કે સરકાર વગરની દુનિયા તો ભયાનક હોય. સૌનું સૌની સામે યુદ્ધ, કોઈ સલામત નહીં, જીવન ટૂંકું ને દુઃખદાયક.
ઓહો!
એટલે આ અરાજકતાથી બચવા માટે લોકો એક શક્તિશાળી નિરપેક્ષ સત્તા સ્વીકારવી જ પડે. ભલે આઝાદી જતી કરવી પડે, પણ સુરક્ષા તો મળે.
પણ શું બધા આવું જ માનતા હતા? આ તો બહુ નિરાશાવાદી વાત થઈ.
ના ના, બીજા એક બહુ પ્રભાવશાળી વિચારક હતા, જ્હોન લોક. એમનું કહેવું હતું કે સરકાર વગર પણ લોકો પાસે અમુક કુદરતી અધિકારો તો હોય જ છે. જીવન, સ્વતંત્રતા અને સંપત્તિનો અધિકાર.
તો પછી સરકારની શી જરૂર?
જરૂર એટલા માટે કે આ અધિકારોનું રક્ષણ કોણ કરશે? લોકો વચ્ચે ઝઘડા થાય તો નિષ્પક્ષ ન્યાય કોણ કરશે? એના માટે લોકો ભેગા મળીને સંમતિથી એક સરકાર બનાવે, જેનું મુખ્ય કામ જ આ અધિકારોનું રક્ષણ કરવાનું. અને જો સરકાર એ ન કરે તો લોકોને તેનો વિરોધ કરવાનો પણ હક છે.
એટલે એક કહે છે સુરક્ષા માટે સત્તા, બીજો કહે છે અધિકારોના રક્ષણ માટે. થોડો ફરક છે બંનેમાં.
હા, અને રૂસો જેવા વિચારક તો વળી એમ કે સાચી આઝાદી તો સામૂહિક સ્વશાસનમાં છે, જ્યારે લોકો ભેગા મળીને સૌના ભલા માટે સામાન્ય ઈચ્છા પ્રમાણે કાયદા બનાવે અને એનું પાલન કરે, ત્યારે જ તેઓ ખરા અર્થમાં સ્વતંત્ર બને.
અને આ બધા સિવાય કોઈ બીજું વધારે પ્રેક્ટિકલ કારણ છે સરકાર હોવાનું?
હા, એક ઉપયોગિતાવાદી દલીલ પણ છે કે સરકાર એટલા માટે જરૂરી છે કારણ કે એ મહત્તમ લોકોનું મહત્તમ સુખ લાવી શકે છે. સુરક્ષા આપીને, રસ્તા, હોસ્પિટલ જેવી જાહેર સેવાઓ પૂરી પાડીને.
ટૂંકમાં મિલર એમ કહેવા માંગે છે.
મિલર એમ સમજાવે છે કે અરાજકતા કરતા એક વ્યવસ્થિત રાજ્ય વધુ સારું છે, પણ શરત એ કે કાયદેસર હોય અને નાગરિકોના હિતમાં કામ કરતું હોય. એટલે જ આપણે ટેક્સ ભરીએ, ટ્રાફિક નિયમ પાડીએ કે પછી કોરોના વખતે લાદેલા નિયંત્રણો સ્વીકારીએ. કારણ કે ક્યાંક ને ક્યાંક આપણે માનીએ છીએ કે લાંબા ગાળે એ સમાજના ભલા માટે છે.
બરાબર, ચાલો માની લીધું કે સરકાર જરૂરી છે. પણ પછી બીજો મોટો સવાલ આવે, એ સરકારે સમાજમાં જે વસ્તુઓ છે, પૈસા છે, તકો છે, એની વહેંચણી કેવી રીતે કરવી જોઈએ? એટલે કે ન્યાય એટલે શું? આ મુદ્દે તો જબરા મતભેદ છે.
હા, આને વિતરણાત્મક ન્યાય કહેવાય અને આ રાજકીય તત્વજ્ઞાનનો એકદમ કેન્દ્રનો મુદ્દો છે. એક બાજુ ફ્રેડરિક હાયક જેવા ફ્રી માર્કેટના સપોર્ટર છે. એમનું કહેવું છે કે સામાજિક ન્યાય જેવા કોઈ કોન્સેપ્ટ જ ખોટો છે.
એમ કેમ?
એમનું કહેવું છે કે બજારમાં કોણ સફળ થાય ને કોણ નહીં એ કોઈના ઈરાદાનું પરિણામ નથી. એ તો લાખો લોકોના નિર્ણયોનું એક અણધાર્યું પરિણામ છે. એટલે એ પરિણામને ન્યાયી કે અન્યાયી કહેવાનો કોઈ મતલબ જ નથી.
પણ આ વાત કદાચ ઘણા લોકોને નહીં ગમે. સમાજમાં આટલી બધી અસમાનતા દેખાતી હોય ત્યારે એમ કેમ કહેવાય કે ન્યાયી કે અન્યાયી નથી?
બરાબર, એટલે જ જ્હોન રોલ્સ નામના અમેરિકન ફિલોસોફરનો સિદ્ધાંત બહુ જ પ્રભાવશાળી બન્યો છે. એમનો મુખ્ય વિચાર છે ન્યાય એટલે નિષ્પક્ષતા.
નિષ્પક્ષતા?
હા, અને આ નિષ્પક્ષતા શું છે એ સમજાવવા માટે તેઓ એક મસ્ત વિચાર પ્રયોગ આપે છે. અજ્ઞાનતાનો પડદો.
વેલ ઓફ ઇગ્નોરન્સ?
હા.
અજ્ઞાનતાનો પડદો એ વળી શું છે? જરા સહેલી રીતે સમજાવશો.
જરૂર. કલ્પના કરો કે આપણે બધા એક નવો સમાજ બનાવવા ભેગા થયા છીએ. આપણે એના નિયમો બનાવવાના છે, પણ એક શરત છે, આપણને કોઈને ખબર નથી કે નવા સમાજમાં આપણું સ્થાન શું હશે.
એટલે?
એટલે કે આપણે પુરુષ હોઈશું કે સ્ત્રી, અમીર કે ગરીબ, કઈ જાતિ કે ધર્મના, હોશિયાર કે સામાન્ય, કશું જ ખબર નથી. આપણે જાણે એક પડદા પાછળ છીએ. હવે આ પડદા પાછળ રહીને આપણે જે નિયમો પસંદ કરીશું એ કેવા હશે?
કદાચ નિષ્પક્ષ હશે.
બરાબર, કેમ નિષ્પક્ષ હશે? કારણ કે આપણને ડર લાગશે કે કદાચ આપણે સમાજના સૌથી નબળા વર્ગમાં હોઈ શકીએ, એટલે આપણે એવા નિયમો બનાવીશું જે સૌથી ખરાબ સ્થિતિમાં હોય એના માટે પણ સારા હોય. આપણે રિસ્ક નહીં લઈએ.
વાહ, આ તો ખરેખર વિચારવા જેવી વાત છે. તો રોલ્સ શું કહે છે? આવા પડદા પાછળથી આપણે કેવા નિયમો પસંદ કરીશું?
રોલ્સ કહે છે કે આપણે મુખ્યત્વે બે સિદ્ધાંતો પર રાજી થઈશું. પહેલો, દરેક વ્યક્તિને શક્ય એટલી વધુ મૂળભૂત સ્વતંત્રતાઓ મળવી જોઈએ, બોલવાની, ધર્મ પાળવાની વગેરે, અને આ બધા માટે સમાન હોવી જોઈએ.
અને બીજું સિદ્ધાંત?
બીજો સિદ્ધાંત અસમાનતાઓ વિશે છે. સામાજિક અને આર્થિક અસમાનતા હોય તો વાંધો નહીં, પણ બે શરતો સાથે. અ, એ અસમાનતાઓ સમાજના સૌથી ઓછી સગવડવાળા વર્ગ માટે વધુમાં વધુ ફાયદાકારક હોવી જોઈએ. આને તફાવતનો સિદ્ધાંત, ડિફરન્સ પ્રિન્સિપલ કહે છે.
અચ્છા, તફાવતનો સિદ્ધાંત.
અને બ, બધા જ હોદ્દાઓ અને પદ સૌ માટે યોગ્ય અને સમાન તકના આધારે ખુલ્લા હોવા જોઈએ.
કે અમીર ગરીબ હોઈ શકે, પણ એવી રીતે કે ગરીબમાં ગરીબને પણ ફાયદો થાય અને આગળ વધવાની તક બધાને સરખી મળે. પણ શું બધા આની સાથે સહમત થાય? જે લોકો ખૂબ મહેનત કરીને પૈસાદાર બન્યા હોય એ શા માટે પોતાની કમાણીનો મોટો ભાગ ટેક્સમાં આપે જેથી બીજાને મદદ મળે?
બરાબર, આ જ મુદ્દો રોબર્ટ નોઝિક જેવા મુક્ત બજારવાદી વિચારકો ઉઠાવે છે. તેઓ રોલ્સના વિરોધી છે. નોઝિકનો યોગ્યતા સિદ્ધાંત એમ કહે છે કે ન્યાય એ વાત પર નથી કે કોની પાસે કેટલું છે, પણ એ વાત પર છે કે એ સંપત્તિ મેળવી કેવી રીતે. એટલે કે જો કોઈએ કાયદેસર રીતે કોઈને છેતર્યા વગર મહેનતથી કે કોઈની ભેટથી સંપત્તિ મેળવી હોય તો એ એની જ છે, ભલે ગમે તેટલી અસમાનતા હોય. એમના મતે આ રીતે કમાયેલા પૈસા પર ટેક્સ લઈને બીજાને આપવું એ તો એક જાતની બળજબરીથી મજૂરી કરાવવા જેવું છે.
ઓહો, હા, તો સાવ ઊંધી વાત થઈ. એક કહે નિષ્પક્ષતા અને નબળાનો વિચાર કરો, બીજો કહે વ્યક્તિનો હક અને એની મહેનત જુઓ.
બરાબર, અને આ બે છેડાઓની વચ્ચે બીજા પણ ઘણા વિચારો છે. ઉપયોગિતાવાદ, તક આધારિત સમાનતાવાદ, ક્ષમતા અભિગમ, આ બધું એ બતાવે છે કે ન્યાય કેટલો જટિલ અને વિવાદાસ્પદ મુદ્દો છે. આપણે ત્યાં અનામતની નીતિ હોય કે કોવિડ વખતે કોને બેડ પહેલાં મળે કે વારસાવેરો હોવો જોઈએ કે નહીં, આ બધી ચર્ચાઓ પાછળ આવા જ અલગ અલગ સિદ્ધાંતો કામ કરતા હોય છે.
ખરેખર આ સમજ્યા પછી રાજકીય ચર્ચાઓને જોવાનો આખો નજરિયો બદલાઈ જાય. ચાલો હવે ત્રીજા મુદ્દા પર આવીએ, સ્વતંત્રતા અને અધિકારો. આઝાદીનો અર્થ શું? શું એનો મતલબ એ કે આપણને જે મનફાવે તે કરવાની છૂટ?
હા, આઝાદી પણ એવો જ શબ્દ છે જેના ઘણા અર્થ થાય છે. એક બહુ જાણીતા વિચારક હતા, ઇસાયા બર્લિન. એમણે બે પ્રકારની સ્વતંત્રતાની વાત કરી છે જે બહુ પ્રચલિત થઈ. પહેલી છે નકારાત્મક સ્વતંત્રતા.
નકારાત્મક સ્વતંત્રતા, એ શું વળી?
એનો સીધો મતલબ છે કોઈ રોકટોક નહીં, એટલે કે સરકાર કે બીજા લોકો તમારા કામમાં વગર કારણે દખલ ના કરે. તમારે શું બોલવું, ક્યાં જવું, શું માનવું, એના પર બહારથી કોઈ બિનજરૂરી બંધન ના હોય.
અચ્છા, તો પછી હકારાત્મક સ્વતંત્રતા શું છે?
એનો અર્થ થોડો જુદો છે. એ ખાલી બંધનો ના હોવાની વાત નથી, પણ કંઈક કરવાની ક્ષમતા કે પોતાના જીવન પર પોતાનો કાબુ હોવાની વાત છે.
દાખલા તરીકે
કોઈ વ્યક્તિ પાસે બોલવાની નકારાત્મક આઝાદી હોય, પણ જો એ અભણ હોય તો એ આઝાદીનો પૂરો ઉપયોગ કઈ રીતે કરશે? એટલે હકારાત્મક સ્વતંત્રતાના હિમાયતીઓ કહે છે કે વ્યક્તિ પોતાની ક્ષમતાઓ વિકસાવી શકે, પોતાના નિર્ણયો લઈ શકે, એ માટે કદાચ રાજ્યે મદદ કરવી પડે, જેમ કે શિક્ષણ આપીને, આરોગ્ય સુવિધાઓ આપીને.
આ રસપ્રદ તફાવત છે. પણ વ્યક્તિની આઝાદી પર ક્યારે રોક લગાવી શકાય? પેલો સિદ્ધાંત છે ને, જ્હોન સ્ટુઅર્ટ મિલનો.
હા, મિલનો હાની સિદ્ધાંત, હાર્મ પ્રિન્સિપલ, ખૂબ જ પ્રખ્યાત. એ કહે છે કે કોઈ પણ વ્યક્તિની આઝાદી પર સમાજ કે સરકારે ક્યારે રોક લગાવવી જોઈએ? ફક્ત અને ફક્ત ત્યારે જ જ્યારે એના કામથી બીજા કોઈને સીધું નુકસાન, હાર્મ થતું હોય.
ફક્ત બીજાને નુકસાન થાય તો જ?
હા, પોતાના ભલા માટે નહીં કે સમાજના મોરલ જાળવવા નહીં, ફક્ત બીજાને નુકસાનથી બચાવવા.
પણ નુકસાન એટલે શું? ખાલી શારીરિક કે આર્થિક? કોઈની લાગણી દુભાય એ? અને ધારો કે કોઈ પોતાની જાતને જ નુકસાન કરતું હોય, જેમ કે હેલ્મેટ વગર બાઇક ચલાવે, ત્યારે સરકાર રોકી શકે? અને પિતૃત્વવાદ કહેવાય નહીં?
બરાબર, આ બધા જ જટિલ સવાલો છે. હાની સિદ્ધાંતની પણ મર્યાદાઓ છે. ક્યાંક ને ક્યાંક વ્યક્તિગત અધિકાર અને સમાજના હિત વચ્ચે ટક્કર થાય જ છે. જેમ કે વાણી સ્વતંત્ર ક્યાં સુધી, ગોપનીયતાનો અધિકાર વિરુદ્ધ રાષ્ટ્રીય સુરક્ષા, આ બધામાં બેલેન્સ કેવી રીતે કરવું?
અને આ બધા સાથે લોકશાહીનો વિચાર જોડાયેલો છે. આપણે સામાન્ય રીતે માનીએ છીએ કે લોકશાહી સારી છે, પણ કેમ? શું ખાલી એટલા માટે કે આપણને વોટ આપવા મળે છે?
લોકશાહી કેમ સારી છે એના પણ બે મુખ્ય જવાબો છે. એક, એનું કાર્યાત્મક મૂલ્ય, એટલે કે એ સારા પરિણામો લાવે છે, સારી નીતિઓ, શાંતિપૂર્ણ સત્તા બદલી વગેરે.
અને બીજું?
બીજું એનું આંતરિક મૂલ્ય. રૂસો જેવા વિચારકો કહે છે કે લોકશાહી એટલે મૂલ્યવાન છે કારણ કે એ આપણને સ્વશાસનનો મોકો આપે છે, એ આપણને સમાન નાગરિક તરીકે માન આપે છે જો પોતાના નિર્ણયો જાતે લેવા સક્ષમ છે.
પણ શું લોકશાહી હંમેશા સારા પરિણામ જ આપે? ક્યારેક બહુમતી ખોટા નિર્ણય નથી લેતી? પ્લેટો જેવા જૂના ફિલોસોફરે તો લોકશાહીની ટીકા કરી હતી.
હા, પ્લેટોનું માનવું હતું કે શાસન કરવું એ એક્સપર્ટનું કામ છે, ભીડનું નહીં. જેમ કેપ્ટન વહાણ ચલાવે એમ જ્ઞાની રાજા રાજ્ય ચલાવે. પણ આજે લોકશાહી વધુ સ્વીકૃત છે, ભલે એની સમસ્યાઓ હોય.
કેવી સમસ્યાઓ?
જેમ કે શું આપણા ચૂંટાયેલા નેતાઓ ખરેખર આપણો અવાજ રજૂ કરે છે, લઘુમતીઓના હિતોનું શું, રાજકારણમાં પૈસાનો પ્રભાવ, સમાજનું બે ભાગમાં વહેંચાઈ જવું, આ બધા આધુનિક લોકશાહીના પડકારો છે.
એટલે જ કદાચ પેલો વિમર્શાત્મક લોકશાહી, ડિલિબરેટિવ ડેમોક્રેસીનો વિચાર આવ્યો હશે, જ્યાં ખાલી વોટિંગ નહીં પણ મુદ્દાઓ પર સમજી વિચારીને ચર્ચા કરવા પર ભાર છે.
બરાબર. ચૂંટણી સિસ્ટમ કેવી હોવી જોઈએ, લોકમત, રેફરેન્ડમ લેવો કે નહીં, ધાર્મિક આઝાદી અને ભેદભાવ વિરોધી કાયદા વચ્ચે કેવી રીતે સંતુલન રાખવું, આ બધું લોકશાહી, સ્વતંત્રતા અને અધિકારોના સિદ્ધાંતો સાથે જોડાયેલું છે.
આટલી ચર્ચા પછી ખરેખર લાગે છે કે આ બેઝિક પ્રિન્સિપલ સમજવા ખૂબ જરૂરી છે. હવે થોડી વાત આજના સમયના કેટલાક નવા પડકારોની કરીએ, જેમ કે બહુ સાંસ્કૃતિકવાદ અને વૈશ્વિક ન્યાય.
ચોક્કસ. આજના સમાજો પહેલા કરતા ઘણા વધુ વૈવિધ્યસભર બની રહ્યા છે. અલગ અલગ સંસ્કૃતિ, ધર્મ, ભાષાના લોકો સાથે રહે છે. આનાથી કેટલાક નવા સવાલો ઊભા થયા છે.
કેવા સવાલો?
જેમ કે શું બધા જૂથોને ફક્ત સમાન અધિકારો આપવા પૂરતા છે, કે પછી એમની જે અલગ સાંસ્કૃતિક ઓળખ છે એને પણ માન્યતા અને કદાચ ખાસ રક્ષણ મળવું જોઈએ? આને માન્યતાની રાજનીતિ કહેવાય છે.
પણ આમાં પેલું જોખમ નથી રહેતું કે ક્યારેક કોઈ ગ્રુપની પરંપરાઓ વ્યક્તિગત આઝાદી, ખાસ કરીને સ્ત્રીઓની આઝાદી સાથે ટકરાતી હોય?
હા, આ બહુ મોટો પડકાર છે. અહીં નારીવાદી વિચારકોની દલીલો મહત્વની બને છે. તેઓ યાદ અપાવે છે કે વ્યક્તિગત એ રાજકીય છે, એટલે કે અન્યાય ફક્ત જાહેર જીવનમાં જ નહીં પણ કુટુંબ જેવી ખાનગી ગણાતી જગ્યાએ પણ હોઈ શકે.
એટલે
ઘણીવાર સંસ્કૃતિના રક્ષણના નામે મહિલાઓ પર થતા અત્યાચારને જસ્ટિફાઈ કરવામાં આવે છે. એટલે પડકાર એ છે કે વિવિધતાને કેવી રીતે સમાવવી અને સાથે સાથે એક કોમન સિટીઝન તરીકેની ભાવના પણ કેવી રીતે જાળવી રાખવી.
આના ઉદાહરણો શું હોઈ શકે?
જેમ કે જાહેર જગ્યાએ ધાર્મિક પ્રતીકો પહેરવાની છૂટ હોવી જોઈએ, લઘુમતી ભાષાઓના અધિકારોનું શું કરવું, આ બધું આની સાથે જોડાયેલું છે.
અને બીજો મોટો મુદ્દો તમે કયો? વૈશ્વિક ન્યાયનો. શું આપણી ન્યાયની ભાવના આપણા દેશની બોર્ડર પર પૂરી થઈ જાય?
આ સવાલ પણ બહુ મહત્વનો બની રહ્યો છે. શું આપણી જવાબદારી ફક્ત આપણા દેશના લોકો પૂરતી જ છે, કે પછી દુનિયાના બીજા ખૂણે કોઈ ગરીબ કે પીડિત હોય તો એના માટે પણ આપણી કોઈ ફરજ બને?
આમાં શું અલગ અલગ મંતવ્યો છે?
હા, એક વિચાર છે વિશ્વબંધુત્વવાદ, કોઝમોપોલિટનિઝમ. એ કહે છે કે માનવતા એક છે, એટલે ન્યાયના સિદ્ધાંતો આખી દુનિયાને લાગુ પડવા જોઈએ. બીજી બાજુ રાજ્યવાદ, સ્ટેટિઝમ, કહે છે કે આપણી પહેલી અને મુખ્ય જવાબદારી આપણા પોતાના રાષ્ટ્ર અને સાથી નાગરિકો પ્રત્યે છે.
ડેવિડ મિલર આમાં ક્યાં ઊભા છે?
મિલર અહીં પણ એક બેલેન્સ શોધવાની કોશિશ કરે છે. તેઓ માને છે કે હા, આપણા સાથી નાગરિકો પ્રત્યે આપણી વિશેષ જવાબદારીઓ છે, કારણ કે આપણે એક જ રાજકીય સમાજના સભ્યો છીએ. પણ એનો મતલબ એ નથી કે બાકીની દુનિયા પ્રત્યે આપણી કોઈ ફરજ જ નથી.
એટલે વૈશ્વિક જવાબદારીઓ પણ છે.
હા,
વૈશ્વિક ગરીબી, માનવતાવાદી સંકટો, પર્યાવરણની સમસ્યાઓ, આ બધામાં મદદ કરવી એ પણ આપણી નૈતિક જવાબદારી છે. એટલે ઇમિગ્રેશન પોલિસી કેવી હોવી જોઈએ, બીજા દેશોને કેટલી મદદ કરવી, ક્લાઇમેટ ચેન્જ માટે શું કરવું, આ બધા મુદ્દા વૈશ્વિક ન્યાયના દાયરામાં આવે.
આખી વાતચીત પરથી એવું લાગે છે કે ડેવિડ મિલર આપણને રાજકારણના જે ગૂંચવાડા ભરેલા મુદ્દાઓ છે એના વિશે વિચારવા માટે એક સ્પષ્ટ ફ્રેમવર્ક આપે છે. જો આખી ચર્ચાના મુખ્ય સંદેશાઓ તારવવા હોય તો શું કહી શકાય?
પહેલો અને સૌથી મહત્વનો મુદ્દો મારા મતે એ છે કે રાજકીય તત્વજ્ઞાન કોઈ દૂરની અઘરી વસ્તુ નથી, એ આપણા રોજબરોજના જીવન સાથે સીધી જોડાયેલી છે.
કઈ રીતે?
જ્યારે પણ આપણે કોઈ સરકારી નીતિ, કોઈ કાયદો, કોઈ નેતાના નિવેદન વિશે વિચારીએ છીએ ત્યારે આપણે અજાણતા જ ન્યાય, સ્વતંત્રતા, સમાનતા જેવા વિચારોનો ઉપયોગ કરીએ છીએ. મિલર આપણને આ વધુ સારી રીતે, વધુ તર્કથી કરતા શીખવે છે. જેમ કે ભારતમાં ટેક્સ પોલિસીની ચર્ચા થતી હોય તો આપણે વિચારી શકીએ કે રોલ્સના હિસાબે આ બરાબર છે કે નોઝિકના. બરાબર. બીજો મુદ્દો શું ગણાય?
બીજો મુદ્દો એ કે ન્યાય, સ્વતંત્રતા, સમાનતા આ બધા શબ્દોના કોઈ એક ફિક્સ અર્થ નથી, એના ઘણા અર્થઘટન શક્ય છે. આ સમજવાથી આપણને સમાજમાં જે મતભેદો દેખાય છે ને એના મૂળ કારણ સુધી પહોંચવામાં મદદ મળે.
હા, જેમ કે અનામતની વાત, કોઈ એને સમાનતા માટે જરૂરી ગણે, કોઈ એને સમાનતાની વિરુદ્ધ ગણે.
બરાબર. બંનેના મનમાં સમાનતાનો ખ્યાલ કદાચ અલગ અલગ હોય. ત્રીજું, રાજકારણમાં હંમેશા વ્યક્તિના અધિકાર અને સમૂહના હિત વચ્ચે એક ખેંચતાણ રહે છે. કોઈ એક જ ફોર્મ્યુલા નથી જે હંમેશા કામ કરે, સતત બેલેન્સ કરવું પડે. કોવિડ વખતે લોકડાઉનનું ઉદાહરણ આપણે જોયું, જાહેર આરોગ્ય વિરુદ્ધ વ્યક્તિગત સ્વતંત્રતા અને આર્થિક નુકસાન.
ચોથો સંદેશ જે મિલર વારંવાર કહે છે તે છે વાજબીપણાનું મહત્વ. રાજકારણમાં ખાલી મારો પક્ષ સાચો એમ કહેવું પૂરતું નથી, આપણે આપણી વાત તર્ક અને પુરાવા સાથે મૂકવી જોઈએ અને બીજાના દ્રષ્ટિકોણને પણ સમજવાનો પ્રયાસ કરવો જોઈએ.
અને પાંચમું, ભલે કેટલાક સિદ્ધાંતો યુનિવર્સલ હોય પણ એમને લાગુ કરતી વખતે સ્થાનિક પરિસ્થિતિ, સંસ્કૃતિ, ઇતિહાસ આ બધું ધ્યાનમાં રાખવું પડે. પશ્ચિમમાં જે ચાલે એ જ ભારતમાં ચાલશે એવું જરૂરી નથી.
આ પુસ્તકોમાં ઘણા એવા વિચારો કે વાક્યો છે જે યાદ રહી જાય એવા છે, કેટલાક ઉદાહરણો આપશો?
ચોક્કસ. જેમ કે એક મૂળભૂત વાત, રાજકીય પ્રશ્નો અનિવાર્યપણે દાર્શનિક પ્રશ્નો છે. મતલબ કે રાજકારણને ઊંડાણથી સમજવું હોય તો ફિલોસોફી વગર ચાલે નહીં.
હા, અને ન્યાય વિશે પેલી વાત હતી કે
ન્યાય ફક્ત પરિણામો વિશે નથી પરંતુ તે પરિણામો ઉત્પન્ન કરતી પ્રક્રિયાઓ અને સંસ્થાઓ વિશે પણ છે. એટલે કે છેલ્લે કોને શું મળ્યું એ જ નહીં પણ જે રીતે મળ્યું એ પ્રોસેસ પણ ન્યાયી હોવી જોઈએ.
બરાબર. લોકશાહી વિશે પણ એક સરસ વાત હતી.
હા, લોકશાહી માત્ર આપણને જે જોઈએ છે તે આપવા માટે મૂલ્યવાન નથી પરંતુ તે આપણને સ્વશાસન માટે સક્ષમ સમાન વ્યક્તિઓ તરીકે માન આપે છે. આ એના આંતરિક મૂલ્ય પર ભાર મૂકે છે.
અને મિલનો પેલો હાનિ સિદ્ધાંત એકદમ ટૂંકમાં, વ્યક્તિની આઝાદી પર પ્રતિબંધ ફક્ત અન્યને થતી સીધી હાનિ રોકવા માટે જ હોવો જોઈએ, વાણી સ્વાતંત્ર્ય જેવી બાબતો માટે આ બહુ મહત્વનું છે.
અને રોલ્સનો ન્યાયનો વિચાર, ન્યાય માટે નિષ્પક્ષતા જરૂરી છે, જાણે કે આપણે અજ્ઞાનતાના પડદા પાછળથી સિદ્ધાંતો પસંદ કરી રહ્યા હોઈએ. આ આપણને આપણા સ્વાર્થથી ઉપર ઉઠીને વિચારવા પ્રેરે છે.
તો આ બધા વિચારોનો આપણા રોજિંદા જીવનમાં શું ઉપયોગ? આપણે સામાન્ય નાગરિક તરીકે આ જ્ઞાનથી શું કરી શકીએ?
ઘણું બધું. સૌથી પહેલા તો આપણે જે સમાચારો વાંચીએ છીએ, જે રાજકીય ઘટનાઓ જોઈએ છીએ, એનું વધુ ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરી શકીએ.
કઈ રીતે?
આપણે સમજી શકીએ કે કોઈ નેતા કે પક્ષ જે વાત કરી રહ્યા છે એની પાછળ કયા સિદ્ધાંતો કામ કરી રહ્યા છે. એનાથી આપણે વધુ જાણકાર નાગરિક બનીએ અને મતદાન કરતી વખતે વધુ સારો નિર્ણય લઈ શકીએ.
અને જાહેર ચર્ચાઓમાં ભાગ લેતી વખતે કોઈ ડિબેટ થતી હોય ત્યારે
ત્યાં પણ ફાયદો. આપણે કોઈ મુદ્દા પર ખાલી લાગણીથી ઉભરાઈ જવાને બદલે તર્ક સાથે વ્યવસ્થિત રીતે આપણી વાત મૂકી શકીએ. જેમ કે આપણા વિસ્તારમાં કોઈ નવો પ્રોજેક્ટ આવતો હોય તો આપણે વિચારી શકીએ કે એ ન્યાયી છે કે નહીં, એનાથી કોના અધિકારો પર અસર પડશે વગેરે. સ્થાનિક સમસ્યાઓ પર પણ વધુ સારી રીતે વિચારી શકીએ.
અને પ્રોફેશનલી કામકાજમાં પણ આ ઉપયોગી થઈ શકે.
હા, જે લોકો પોલિસી બનાવે છે એમને જુદા જુદા મૂલ્યો વચ્ચે બેલેન્સ કેમ કરવું એ સમજવામાં મદદ મળે. વકીલો માટે કાયદા અને અધિકારોનું અર્થઘટન કરવામાં ઉપયોગી. શિક્ષકો માટે વિદ્યાર્થીઓને રાજકારણ વિશે ક્રિટિકલી વિચારતા શીખવવા માટે આ ફાઉન્ડેશન બની શકે છે.
આખી ચર્ચા પછી મને અંગત રીતે એવું લાગે છે કે રાજકારણમાં જે આપણને મોટાભાગે મતભેદો દેખાય છે ને, એ ઘણીવાર ખાલી ઉપરછલ્લા નથી હોતા. એની પાછળ સ્વતંત્રતા, ન્યાય, સમાનતા જેવા મૂળભૂત મૂલ્યોની અલગ અલગ સમજણ છુપાયેલી હોય છે. જો આપણે આ સમજી શકીએ તો કદાચ એકબીજા સાથે વધુ સારી રીતે વાત કરી શકીએ, ભલે અસહમત હોઈએ.
હા, સાચી વાત છે. મારા માટે સૌથી વધુ પ્રભાવશાળી વિચાર કદાચ રોલ્સનો અજ્ઞાનતાનો પડદો રહ્યો. એ આપણને આપણી પોતાની સ્થિતિ અને પૂર્વગ્રહોથી બહાર નીકળીને વિચારવા મજબૂર કરે છે કે ખરેખર નિષ્પક્ષ હોવું એટલે શું. અને બીજું, પેલી નકારાત્મક અને હકારાત્મક સ્વતંત્રતાનો ભેદ, એ પણ આજના સમયના ઘણા રાજકીય વિવાદોને સમજવામાં બહુ મદદ કરે છે.
અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ. ભારત જેવો આટલો મોટો અને આટલો બધો વૈવિધ્યસભર દેશ છે. અસંખ્ય ભાષાઓ, ધર્મો, સંસ્કૃતિઓ, લોકોની આકાંક્ષાઓ. અહીં ડેવિડ મિલરે સમજાવેલા સિદ્ધાંતો, ન્યાય, સ્વતંત્રતા, લોકશાહી, બહુસાંસ્કૃતિકવાદ, એમને લાગુ કરવાના ખાસ પડકારો શું હોઈ શકે? આ મિલરનું ફ્રેમવર્ક આપણને આ પડકારો સમજવામાં કેવી રીતે મદદ કરી શકે?
અથવા એક બીજો વિચાર, જેમ જેમ ક્લાઇમેટ ચેન્જ કે ભવિષ્યમાં આવી શકે તેવી મહામારીઓ જેવા ગ્લોબલ પડકારો વધી રહ્યા છે, ત્યારે મિલર જે રાષ્ટ્રીય સમુદાય પર ભાર મૂકે છે અને બીજી બાજુ વૈશ્વિક જવાબદારીઓની વાત છે, એ બંને વચ્ચેનું સંતુલન આપણે કેવી રીતે સમજી શકીએ? શું રાષ્ટ્રહિત અને વૈશ્વિક સહકાર વચ્ચે હંમેશા સંઘર્ષ જ રહેશે? આ મુદ્દાઓ પર વિચારવા જેવું છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.